222મો પ્રશ્ન છે, આકાર એટલે શું? આકાર એ પ્રદેશત્વ ગુણનો વ્યંજન પર્યાય છે. આકારને શું કે? શેપ કે ફિગર કે બે એક જ બને? ફિગર કે. તો એ આકાર એ શું છે? એ પ્રદેશત્વ ગુણનો વ્યંજન પર્યાય છે, તેથી તે દ્રવ્યના પૂરા ભાગમાં હોય છે. દ્રવ્યની માત્ર બાહ્ય આકૃતિને આકાર કહેવાય નહીં. શું આમાં ફરક પાડ્યો છે? બાહ્ય ખાલી જેને કે ને આઉટલાઇન, જે આખો જે શેપની ખાલી આઉટલાઇન જે કરે અને ફિગરની ખાલી ડ્રો કરે, એને પ્રદેશત્વ ગુણની પર્યાય આકાર કહેવાતો નથી. પણ આખો વોલ્યુમ, ગુજરાતીમાં એને શું કે? કદ આખું એનું, એટલે જાડાય પોળાય ઊંચાઈ બધું જ આવી જાય. તો દ્રવ્યના પૂરા ભાગમાં એ વ્યંજન પર્યાય હોય છે, અને એ પૂરા ભાગમાં હોય તો તેનું નામ દ્રવ્ય પર્યાય પણ એવો શબ્દ વાપરવામાં આવે છે. વ્યંજન પર્યાયને કેવી કહેવામાં આવે છે? દ્રવ્ય પર્યાય. અને આ બીજા અર્થ પર્યાય છે તેનું નામ ગુણ પર્યાય કહેવામાં આવે છે. પ્રદેશત્વ ગુણની જે વ્યંજન પર્યાય છે તેનું નામ દ્રવ્ય પર્યાય કહે છે, અને બાકીના ગુણોની જે પર્યાય છે તેને ગુણ પર્યાય કહેવામાં આવે છે. વ્યંજન એટલે જો પાછું ફરીથી વ્યંજનના પણ ઘણા અર્થ છે. વ્યંજન એટલે શાક પણ થાય. વ્યંજન એટલે શું થાય? શાક, જે વેજીટેબલ્સ. એટલે હવે વ્યંજન એટલે પ્રદેશ, હવે એ તો હવે એટલું બીજો તો સીધો અર્થ. તો વ્યંજન ન યાદ આવું, આકારની પર્યાય એટલું યાદ રાખો. વ્યંજન શબ્દ યાદ ના રહે તો આકારની પર્યાય, આકાર રૂપની પર્યાય. તો આકારનો અર્થ કરે છે કે દ્રવ્યની માત્ર બાહ્ય આકૃતિ આઉટલાઇન એ નહીં, પણ તેના કદ એટલે વોલ્યુમને એ આકાર કહેવામાં આવે છે. જીવનો આકાર કેવી રીતે સંકોચ વિસ્તાર પામે છે તે દ્રષ્ટાંત કહે છે. સંકોચ વિસ્તાર, આત્માના પ્રદેશો તો કેટલા છે? અસંખ્ય પ્રદેશ. અને અસંખ્ય પ્રદેશ કેટલા? ઇક્વિવેલન્ટ ટુ લોકાકાશના પ્રદેશો. લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જીવના પ્રદેશ, છતાં એનો શું થાય છે? સંકોચ વિસ્તાર થાય છે. એનું એક્ઝામ્પલ શું છે? કે ભીના સૂકા ચામડાની માફક જીવના પ્રદેશો પોતાની શક્તિથી સંકોચ વિસ્તાર થાય છે. અથવા તો જેને કહીએ છીએ ને રબર બેન્ડ, જે રીતે સ્ટ્રેચ કરીએ છીએ તો રબર બેન્ડ સ્ટ્રેચ કરીએ એટલે મોટું થઈ જતું હશે ને રબર. એમાં કે રબર તો જેટલું છે તેટલું જ છે. કાર્પેટ હોય છે તેને અનફોલ્ડ કરીએ તો મોટી થઈ જાય, અને ફોલ્ડ કરીએ તો નાની થઈ જાય ને. રોવા બેસીએ ને, હાય મારી તો કાર્પેટ હવે નાની થઈ ગઈ. તો એનું જેટલું જે છે વોલ્યુમ કદ એના પ્રદેશો એ તો એટલા ને એટલા રહે છે. એમ જીવના પ્રદેશો સંકોચ કે વિસ્તાર પામે, પ્રદેશો તો એટલા ને એટલા જ રહે છે. આત્માનું આકાર તો ખરેખર તો એનો કોઈ નિશ્ચિત આકાર નથી, અનિર્દિષ્ટ સંસ્થાન છે. શું છે? છે આમાં 49 ગાથામાં છે, આકાશના નિયત પ્રદેશ છે પણ નિયત આકાર નથી. ફરીથી બરોબર, નિયત પ્રદેશત્વ શક્તિ છે, 47 શક્તિ છે ને, એમાં એક શક્તિ છે. કઈ છે? નિયત પ્રદેશ. નિયત પ્રદેશ એટલે પ્રદેશોની, નંબર્સ ઓફ પ્રદેશ, એ નિયત છે, ચોક્કસ છે. કેટલા ચોક્કસ? અસંખ્ય પ્રદેશ. તેનો આકાર, આકાર કેવો છે? અનિર્દિષ્ટ સંસ્થાન. કોઈ ફિક્સ આકાર કે આવો જ આત્માનો આકાર હોય એવું હોતું નથી. પણ કેવો હોય તો એમ કહેવાય કે છેલ્લા શરીરનાથી ન્યૂન આકાર એને રહે છે સિદ્ધ દશામાં. બાકી કોઈનો આત્માનો એક ફિક્સ આકાર એવો કહી શકાતો નથી. બરોબર પ્રશ્ન તો ચાલો સરસ પ્રશ્નો. હા, એ તો એમાં આવે છે, જેવી રીતે દીવડો હોય છે ને, દીવો જુદા જુદા રૂમમાં તમે લઈ જાઓ છો તો દીવો કેવો રહે છે? એવો ને એવો જ રહે છે ને. જુદા જુદા ઘણા રૂમ્સમાં લઈ જાય તો દીવો તો દીવો જ છે. એમ આત્માના પ્રદેશો એની સંખ્યા એ કેવી છે? આ શરીરરૂપી ઓરડામાં જે જે ઓરડામાં આવે તો એના પ્રદેશોની સંખ્યા તો એટલી ને એટલી જ રહે છે. આકાર વધઘટ થાય છે.
લોક પ્રમાણ છે,
હવે એવું તો કોઈ એવો આકાર નથી, લોક પ્રમાણ એવો પ્રદેશોની સંખ્યા વાંચ્યું છે એવો આકાર એવો કોઈ ઉલટા નિયમ આવ્યો છે. અનિર્દિષ્ટ સંસ્થાન કેવો કોઈ એક ફિક્સ આકાર કહી શકાય એવું તો એમાં છે નહીં. એ તો પ્રદેશો એના પૂરેપૂરા ખીલી ઉઠે તો એટલો આકાર થાય, બાકી એનો આકાર નિશ્ચયથી કહેવાય એવું નથી. થાય આખું શરીર ગયું તેમ સદેહે, એટલા માટે આપણે શું કહીએ છીએ સદેહે. જેમ આપણે ઓલું વાત કરી હતી આરક રુધિરધારી મુનિરાજનું ખાલી શરીર જાય છે આત્મા પ્રદેશો ખેંચાઈને, મુનિરાજનું મૂળ શરીર તો ઔદારિક શરીર અહીંયા રહે છે ને કયું જાય છે ખાલી આરક, એવું નથી. કુનકુન આચાર્ય દેવ તો સદેહે પોતે આખા ગયા હતા, 8 દિવસ ત્યાં રહ્યા હતા. પછી બીજું, નાના મોટા શરીર પ્રમાણ સંકોચ વિસ્તાર થવા છતાં અને પોતાના એક એક પ્રદેશમાં પોતાના બીજા પ્રદેશો અવગાહના પામવા છતાં મધ્યના 8 રૂચિક આદિ પ્રદેશો સદાય અચલિત રહે છે. આત્મામાં એવા 8 પ્રદેશો હોય છે જે એકબીજામાં ફોલ્ડ ન થતા, બીજા તો પ્રદેશો એકબીજામાં ફોલ્ડ થઈ શકે છે પણ જે 8 પ્રદેશ હોય છે એ પછી એકબીજામાં ફોલ્ડ થતા નથી. નાના મોટા શરીરના પ્રમાણે સંકોચ વિસ્તાર પ્રદેશોનો થાય છે અને એક પ્રદેશો બીજા પ્રદેશમાં સમાઈ જાય છે, અવગાહના પામે છે. પણ 8 રૂચિક પ્રદેશ એવા છે એ કોઈ એકબીજામાં અવગાહના પામતા નથી, અર્થાત તેઓ એકબીજામાં અવગાહના સમાઈ જતા નથી. આ એટલું એનો વિસ્તાર કર્યો. એ તો નામ છે રૂચિક, એ તો પ્રદેશોનું નામ છે એવું એક, એમાં કઈ બીજું નથી. રૂચિક એવું પ્રદેશોનું એ નામ છે કે જે પ્રદેશો, જેવી રીતે કોઈ પણ એક કાર્પેટને તમે ફોલ્ડ કરતા કરતા એક તો એની લિમિટેશન તો આવે જ છે ને, ન્યૂઝપેપરને ફોલ્ડ કરો છો ક્યાં સુધી કરી શકો, એમ 8 પ્રદેશો એવા છે કે એ ફર્ધર એકબીજામાં ફોલ્ડ થતા નથી, બીજા તો એકબીજામાં સમાઈ શકે છે. દેટ ઇઝ મન, દેટ ઇઝ ડિફરન્ટ. ઈ મન છે દ્રવ્ય મન, જે જળ છે એ જુદું છે, આ રૂચિક પ્રદેશ તે જુદા છે. આ તો બધું છે જાણવાનું છે. વિશેષ તો
કોઈ પણ જીવના ઓછામાં ઓછા 8 પ્રદેશ રોકે આકાશમાં,
ઓછામાં ઓછા કે વધારે વધારે
8 પ્રદેશ રોકે.
હા એ તો રોકે, પણ ઓછામાં ઓછા અસંખ્ય પ્રદેશ જ રોકે, ફોલ થઈ થઈને. પણ આત્મા સંખ્યાત પ્રદેશમાં જાય એવું તો ક્યારેય બને નહીં. ફરીથી, લોકાકાશના કોઈ આત્મા સંખ્યાત પ્રદેશમાં આવી જાય એવું બને, આ કહેવાનો એ તો શું છે?
પ્રદેશો અસંખ્યાત
નહીં, જગ્યા રોકવાનું પણ, જગ્યા રોકવામાં પણ આત્માના પ્રદેશો તો અસંખ્ય છે જ, એ રોકે જગ્યા પણ કેટલી રોકે, અસંખ્ય પ્રદેશ જ રોકે. ફોલ થતો થતો ખાલી 8 જ પ્રદેશમાં આવી જાય કે 10 જ પ્રદેશમાં આવી જાય એવું ક્યારેય બને નહીં. ફોલ્ડ થતો થતો ભલે કીડીમાં કે નિગોદમાં હોય તો પણ એ કેટલા પ્રદેશ છે? અસંખ્ય પ્રદેશ છે. ફોલ્ડ કોઈ પ્રશ્ન તમારો બરોબર છે કે ફોલ્ડ થતો થતો 8 પ્રદેશમાં આવી જશે એમ, અથવા 10 આવે કે 50 આવે એમ ક્યારેય બને નહીં, વધારે વધારે કે ઓછામાં ઓછી. પ્રદેશો તો અસંખ્ય છે જ, એ ઉપરાંત અવગાહના પણ કેટલી રોકે છે? હાથીમાં 1000 યોજનનો હોય તો પણ એ કેટલો જગ્યા છે? અસંખ્ય પ્રદેશ. અને નિગોદમાં હોય તો પણ કેટલી જગ્યા છે? અસંખ્ય પ્રદેશ છે.
પ્રદેશની સંખ્યાની અપેક્ષા અસંખ્ય બરાબર, પણ સત સમયે જે અવકાશ,
એ પણ લોકાકાશના જ અસંખ્ય પ્રદેશ છે. નિગોદમાં પણ જેટલી જગ્યા રોકે છે જીવ, એ પણ લોકાકાશના કેટલા પ્રદેશ છે? અસંખ્ય પ્રદેશ છે. હા બરોબર છે, પણ આ અહીંયા શું કહે છે કે પ્રદેશો એકબીજામાં ફોલ્ડ થતા થતા જગ્યા જ પણ કેટલી અસંખ્ય પ્રદેશ જ રોકે છે. કોઈ 8 પ્રદેશ કે 10 પ્રદેશમાં બધા ફોલ્ડ થઈ જાય એવું ક્યારેય બની શકે નહીં. નિગોદમાં પણ એ કેટલા લોકાકાશના પ્રદેશ રોકશે? અસંખ્ય અને એક જોજન, એક હજાર જોજનનો કદો મચ્છ થશે તો પણ એ કેટલા પ્રદેશ છે? અસંખ્ય છે.
રોકવાની દ્રષ્ટિએ મને બેસતું નહીં બરાબર. પ્રદેશ કેટલા પ્રદેશ રોકે છે, આકાશના કેટલા પ્રદેશો સમાય છે એ સમયે, તો અસંખ્ય સમયમાં તો ફેલાયેલું નથી ને અત્યારે.
અસંખ્ય પ્રદેશ એટલે કેટલા પ્રદેશ એમ કોઈ કહેશો? લોકાકાશ જેટલું થાય તો જ અસંખ્ય છે
એમ નહીં, પણ છતાં જે આઠ પ્રદેશ સંકોચ વિસ્તાર થઈ જતો હોય, આઠ કોઈ દિવસ ફોલ્ડ નથી થતા, તો એટલા પ્રદેશો પૂરતું જીવનું ક્ષેત્ર નાનું નાનું થઈ શકે ને, એટલે ક્ષેત્રની અપેક્ષા.
હા, ક્ષેત્રની અપેક્ષા એ આઠ ફોલ્ડ નથી થતા અને બીજા ફોલ્ડ થાય, બરોબર છે?
ફોલ્ડ થાય એટલે કે પ્રદેશો એટલામાં આવી ને રહી શકે બીજા પ્રદેશમાં. અસંખ્ય પ્રદેશો રહીએ છે ત્યાં, પણ નાના નાનો આકાર કે શેપ કે જગ્યા રોકવાના અવગણના.
હવે એના શું છે કે એની અવગણના પણ, જીવની અવગણના મેક્ઝિમમ કે મિનિમમ અસંખ્ય પ્રદેશ રહે છે. મારું શું કહું છું કે આત્માના પ્રદેશો એકબીજામાં ફોલ્ડ થતા થતા પણ એની લિમિટ ક્યાં સુધીની છે? કે અસંખ્ય પ્રદેશ સુધી જ રહી જાય, એ એવા ફોલ ન થઈ જાય કે જેથી અસંખ્યાત પ્રદેશમાં રોકાય આવી જાય. આ એકબીજા પ્રદેશો ફોલ થતા થતા એવી રીતે ફોલ ન થઈ જાય કે જેથી સંખ્યાત પ્રદેશમાં આત્મા આવી જાય, એવી રીતે ક્યારેય ફોલ્ડ થતા નથી. આમાં શું કહે છે, બીજા તો હજી ફોલ્ડ થાય છે પણ આ જ પ્રદેશ તો ક્યારેય ફોલ્ડ નથી થતા. ઇટ ડઝ નોટ મીન કે બીજા બધા ફોલ્ડ થઈને આઠ કે દસ પ્રદેશમાં આવી જશે, એવું નથી. બીજા બધા પ્રદેશો ફોલ થશે તો પણ ક્યાં સુધી થશે? કે અસંખ્ય પ્રદેશ જ રહે ત્યાં સુધી જ ફોલ થાય. એનાથી વધારે હજી સંકોચાઈને ફોલ થઈ જાય એવું ક્યારેય બનતું નથી. એટલે નિગોદમાં પણ અસંખ્ય પ્રદેશ તો રહે છે, એનો અસંખ્ય પ્રદેશ પણ છે અને અસંખ્ય પ્રદેશ જગ્યા અવગાહના રોકે. પ્રદેશ તો વધઘટ નહીં થાય પણ અવગાહના પણ અસંખ્ય પ્રદેશ હોય. 224મો, સિદ્ધ દશામાં જીવનો આકાર કેવડો અને કેવો હોય છે? કે સિદ્ધનો આકાર છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન એટલે ઓછો અને પુરુષ આકાર હોય છે. પુરુષ આકાર કારણ કે મનુષ્યમાં પણ પુરુષ શરીરમાં તે સિદ્ધ દશા પ્રાપ્ત થવાથી પુરુષ આકાર અને કેવો હોય છે, છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન એવું હોય છે સિદ્ધ દશામાં. સમાન આકારવાળા દ્રવ્યો ક્યાં ક્યાં છે? કાળ દ્રવ્ય અને પરમાણુ, કારણ કે બંને કેવા છે, એક પ્રદેશ હોવાથી. જો આમાં પ્રશ્ન શું છે, આકાર પૂછ્યો છે, કેટલા સમાન પ્રદેશ એમ પ્રશ્ન નથી પૂછ્યો. સમાન પ્રદેશવાળા કેટલા દ્રવ્ય એમ કોઈ પૂછે તો કેવી રીતે થાય, શું જવાબ આવશે એનો? આની ઉપરથી બીજો પ્રશ્ન લઈએ. અહીંયા શું પ્રશ્ન છે, સમાન આકારવાળા. હવે હું એમાંથી પ્રશ્ન લઈએ, સમાન પ્રદેશવાળા દ્રવ્યો કેટલા ક્યાં ક્યાં? જીવ, ધર્મ અને અધર્મ કેટલા છે? લોકાકાશ જેટલા, અસંખ્ય પ્રદેશ અને એક પરમાણુ અને કાળ દ્રવ્ય, એ પણ કેવા છે, એક એક પ્રદેશ, તો એ પણ સરખા છે. અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે, સમાન આકારવાળા, તેમાં જીવ કેમ ન લીધો? જીવને આકાર છે જ નહીં, ફિક્સ નથી, આકાર તો છે જીવને. આકાર તો આકાર વગરનું કયું દ્રવ્ય છે? છ માંથી ફરીથી શું જવાબ શું આવ્યો? આકાર વગરનું કયું દ્રવ્ય છે? આકાશ દ્રવ્યમાં આકાર હોય છે? આકાશ દ્રવ્યને આકાર હોય છે તો કેટલો કેવો કેટલો આકાર છે એનો? અનંત પ્રદેશ કેવો આકાર? આવી જતા તો એન્ડ આવી જાય ને. હા, ઓલો ઉભા આકાર છે, એ આકાર છે તો? હા, તો એનો કેવો આકાર છે? રાઉન્ડ છે, સ્ક્વેર છે, લંબગોળ છે, કેવો શેપ નથી ને? તો આમાં કીધું શેપ આકાર તો હોય છે. કઈ વાંધો નહીં, સરસ પ્રયત્ન, વાંધો નથી. એ છે ને આ અનંતનો, અનંતપણાનો આકાર એ શબ્દોથી કહી શકવા યોગ્ય એને ગોળ કેવો કે ચોરસ કેવો કે લંબગોળ શું કે એને લંબગોળને શું કહો? તો એવી રીતે કોઈ અનંતને એવી કોઈ ફિગરથી આપણે કહી શકવા યોગ્ય નથી. અનંત એટલા માટે આ બધી તકલીફ છે. જ્ઞાન ઓછું રાખવું છે, મર્યાદિત. અને વાત કોની જાણવી છે? અનંતની જાણવી છે. અનંતને જાણવું હોય તો જરૂર અનંત જ્ઞાન પ્રગટ કરજે. અનંત જ્ઞાન પ્રગટ કરશે તો જ આ બધા પ્રશ્નોનો જવાબ આવશે. રૂમ હોય 10x10 અને પછી કે મારે 50 ફૂટનું એક ટેબલ લાવીને મૂકવું છે, શું કરવું? શક્ય છે કે નથી? એમ અહીંયા આ બધા અનંતનું અનંતપણે જો માપ લઈ શકે તો તે અનંત જ્ઞાન છે. એ સિવાય જેટલું ખ્યાલમાં આપણને આવે તેવું અહીંયા આપણે શીખીએ છીએ. શ્રુતજ્ઞાનમાં જો બધું આવી જતું હોત પછી શ્રુતજ્ઞાન અધૂરું ને કેવળજ્ઞાન પૂરું બે ફરક કેમ પડે? જો શ્રુતજ્ઞાનમાં બધા એના જવાબ આવી જાય, શ્રુતજ્ઞાન જ જો બધું જાણી લે તો શ્રુતજ્ઞાનને અધૂરું કહી અને કેવળજ્ઞાનને પૂરું કહી બેમાં ફરક શું રહ્યો? તો હવે સમાન આકાર વાળા કે કાલાણુ અને પરમાણુ પૂદગલ દ્રવ્ય એ સમાન આકાર, શા માટે? એક એક પ્રદેશી. અને ધર્માસ્થિ ને અધર્માસ્થિ કેવા છે? અસંખ્ય પ્રદેશી હોવા છતાં એ ફૂલેલા જ પૂરા છે, એમાં સંકોચ વિસ્તાર થતો. જીવના પણ અસંખ્ય પ્રદેશ તો છે પણ એમાં સંકોચ વિસ્તાર થાય છે. જ્યારે ધર્માસ્થિ ને અધર્માસ્થિમાં અસંખ્ય પ્રદેશ સરખા પણ છે અને પ્લસ સંકોચ વિસ્તાર થતો નહીં હોવાથી બેનો આકાર સરખો છે. બરોબર છે? હવે સૌથી મોટો આકાર, સૌથી નાનો આકાર અને તે બંને વચ્ચેના આકારવાળા દ્રવ્યો ક્યાં ક્યાં? સૌથી મોટો આકાર ક્યાં દ્રવ્યનો છે? એના અનંત પ્રદેશ પણ એના છે સંખ્યા અને એનો આકાર પણ મોટો છે. ખાલી સંકોચ વિસ્તાર, પ્રદેશોનો સંકોચ વિસ્તાર ક્યાં દ્રવ્યમાં થાય છે? જીવમાં જ થાય છે. જીવમાં જ સંકોચ વિસ્તાર. પૂદગલમાં પણ એના આનંદ પ્રદેશોનો સંકોચ વિસ્તાર નથી. ધર્માસ્થિ અધર્માસ્થિ કાળમાં સંકોચ વિસ્તાર થાય કે નહીં? કેમ? એક પ્રદેશમાં શું સંકોચ વિસ્તાર થવો? તો એક પ્રદેશી કાળમાં સંકોચ વિસ્તાર નથી, ધર્માસ્થિ અધર્માસ્થિ અને આકાશમાં પણ સંકોચ વિસ્તાર નથી, અને પૂદગલ પરમાણુ પણ એક પ્રદેશ. એ સ્કંદરૂપ થાય છે વાત જુદી જ, પણ એ કાંઈ પ્રદેશોનો સંકોચ વિસ્તાર નથી. જ્યારે જીવ જ એક છે કે જેના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે. કાયમાં શું આપણે લીધું હતું કે એમાં એના સ્કંદ હોવાથી બધા પ્રદેશો વધે છે. આમ પ્રદેશોનો સ્કંદ બને છે, એના પ્રદેશ સંકોચ વિસ્તાર. જેમ એક જ દ્રવ્ય હોય એના પ્રદેશો ઓછા વધતા થાય એવું નથી. પંચાસ્તિકામાં એટલે કહીને એને સ્કંદ બનતા પ્રદેશોનો સમૂહ બને છે, અને એ પણ એક ખરેખર તો ઉપચાર જ છે. ખરેખર પૂદગલ પરમાણુ તો એક જ પ્રદેશ, આ તો સ્કંદ રૂપે શક્તિ હોવાથી તેને પંચાસ્તિકામાં એને સમાવેશ કર્યો છે. તો સૌથી મોટો આકાર અનંત પ્રદેશાત્મક આકાશનો છે, સૌથી નાનો આકાર એક પ્રદેશી પરમાણુ તથા કાલાણુનો હોય છે, અને તે બંનેની વચ્ચેના આકારવાળા અસંખ્ય પ્રદેશી જીવદ્રવ્ય ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય હોય છે. તે બંનેના કેવા? અસંખ્ય પ્રદેશી છે અને આકાર પણ મિડલમાં છે. કાલાણુ અને પરમાણુ એક એક પ્રદેશીનો એક સૌથી નાનો આકાર, આકાશ દ્રવ્યનો સૌથી અનંત પ્રદેશી મોટો આકાર, વચ્ચે જીવ ધર્મ અને અધર્મ એ ત્રણ દ્રવ્ય છે. પ્રત્યેક દ્રવ્યમાં કયો પર્યાય અને ક્યાં ક્યાં પર્યાયો અનંત હોય છે? દરેક દ્રવ્યની અંદર વ્યંજન પર્યાય તો એક જ હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણના કારણે વ્યંજન પર્યાય તો એક જ હોય છે, અને દ્રવ્યમાં અનંત ગુણો હોવાથી અર્થ પર્યાય અનંત હોય છે. દરેક સમયે એક દ્રવ્યની અંદર એક વ્યંજન પર્યાયો અને અનંત અર્થ પર્યાયો, કારણ કે પ્રદેશત્વ ગુણ એક જ હોવાથી એની વ્યંજન પર્યાય એક જ છે, અને અર્થ પર્યાય અનંત ગુણો હોવાથી અર્થ પર્યાય અનંત છે. જીવ દ્રવ્યમાં વિભાવ વ્યંજન પર્યાય ક્યાં સુધી હોય? 14મા ગુણસ્થાન સુધી. 14મા ગુણસ્થાનથી સર્વ સંસારી જીવોને વિભાવ વ્યંજન પર્યાય હોય છે, કારણ કે ત્યાં સુધી જીવને પર નિમિત્ત એટલે પૌગોલિક કર્મ સાથે સંબંધ રહે છે. આ શરીર પણ ત્યાં સુધી હોય છે, માટે ચૌદમા ગુણસ્થાન સુધી વિભાવ વ્યંજન પર્યાય હોય છે. સ્વભાવ વ્યંજન પર્યાય ક્યાં સુધી હોય છે જીવમાં? ક્યાં સુધી હોય છે? ક્યાં સુધી હોય છે ભાઈ? એને કોઈ મર્યાદા જ નથી. વિભાવ વ્યંજન પર્યાયને મર્યાદા છે, સ્વભાવ વ્યંજન પર્યાયને મર્યાદા નથી. સ્વભાવ અર્થ પર્યાય ક્યારે થાય છે એમાં જીવમાં? સ્વભાવ અર્થ પર્યાય ક્યારે થાય છે? ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ક્યાં સુધી રહે છે? સાદી અનંત, સાદી અનંત કા. પૂદગલમાં સ્વભાવ અર્થ પર્યાય કેટલો સમય રહે છે? ક્યાં સુધી રહે છે? જો આ એટલા માટે આપણને આ એક સારું છે, પૂદગલમાં તો સ્વભાવ વ્યંજન પર્યાય કે સ્વભાવ અર્થ પર્યાય આવીને નાશ પણ પામી જશે. જીવમાં એક એવો સ્વભાવ છે, ઓલામાં ચારમાં તો અનાદ એની વાત નથી કરતા, જીવમાં એક એટલું સુંદરતા છે કે એકવાર એની સ્વભાવ અર્થ પર્યાય ને સ્વભાવ વ્યંજન પર્યાય થાય પછી કોઈ કાળે છૂટતી નથી. અનંત કાળ, સાદી અનંત કાળ રહે છે. તો અહીંયા કીધું જ્યાં સુધી ચૌદ ગુણસ્થાન છે ત્યાં સુધી વિભાવ વ્યંજન પર્યાય હોય છે, કારણ કે તેને શરીરનું નિમિત્ત હોય છે. નીચે ચૌદ ગુણસ્થાનના નામ આપ્યા છે. મોહ અને યોગના નિમિત્તથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ આત્માના ગુણોની તારતમ્ય રૂપ અવસ્થા વિશેષને ગુણસ્થાન કહેવામાં આવે છે. આપણે આ વાત આવી ગઈ છે ગુણસ્થાનની, લીધી હતી ગઈકાલે. મોહ અને યોગના નિમિત્તથી, મોહના નિમિત્તે ક્યાં સુધી ચાલે છે? બારમા, પછી બારમા સુધી, અને પછી યોગ તેરમું અને ચૌદમું. તો મોહ અને યોગના નિમિત્તથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ, આમાં છડાળામાં કાલ આવ્યું હતું ગુણસ્થાનનું, આત્માના ગુણોની તારતમ્ય ઓછી વત્તી રૂપ અવસ્થા વિશેષને ગુણસ્થાન કે છે, એ ગુણસ્થાન ચૌદ છે. એના નામ લઈએ, બીજો કદાચ ખ્યાલ ના આવે તો નામથી તો કદાચ. આ શું છે? આવું જાણવાથી ક્યારેક પણ શાસ્ત્ર અભ્યાસ કે ગુરુદેશીના પ્રવચનો સાંભળીએ તો આપણની વાત ખ્યાલમાં આવી જશે. પહેલું ગુણસ્થાનનું નામ શું છે? મિથ્યાત્વ. અને આપણે કેટલામ ગુણસ્થાને? ઝીરો. આપણે કેટલામ ગુણસ્થાને છીએ? ઝીરો કે પહેલું? પણ ઝીરો ગુણસ્થાન સારું કે પહેલું સારું? કયું સારું? ગુણસ્થાન હોય તે સારું કે ન હોય તે સારું? તો આપણને બધાને પહેલો ગુણસ્થાન, એની ગુણસ્થાનનું નામ શું છે? બાદશાહી ગુણસ્થાન છે. અનંત કાળથી જીવો એમાં રહ્યા કરે છે. નામ શું છે? મિથ્યાત્વ કેવું છે? અનંત કાળ સુધી જીવો તેમાં રહેવાના છે. મિથ્યાત્વ, ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધા, ઊંધું જ્ઞાન અને ઊંધું ચારિત્ર જે છે કે તે મિથ્યાત્વ છે. પછી સાસાદન અને મિશ્ર, એ સામાન્ય રીતે નથી હોતું. કોઈ પણ જીવ પુરુષાર્થ કરે તો પહેલામાંથી સીધો ચોથામાં જાય છે, પછી એમાંથી પડે ને કરે ત્યારે કર્મની પ્રકૃતિમાં ફેરફાર થાય ત્યારે સાસાદન ને મિશ્ર એવું આવતું હોય છે. પહેલો અનાદિનો મિથ્યાદ્રષ્ટિ છે એ આત્માનો પુરુષાર્થ કરે તો ક્યાં પહોંચે છે? સીધો ચોથે ગુણસ્થાન. ચોથા ગુણસ્થાન નામ શું છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત એટલે હજી પાપથી પાછો હટ્યો નથી. મિથ્યાત્વનું પાપ ગયું છે પણ હજી ચારિત્રમાં જે એને વ્રત આવવા જોઈએ હજી આવ્યા નથી, પણ છતાં સમ્યક દ્રષ્ટિ છે, સાચી દ્રષ્ટિ થઈ ગઈ છે. જે આપણને ત્રીજી ઢાળમાં હતું, છ ઢાળામાં ત્રીજી ઢાળ, અવિરત છે છતાં દ્રષ્ટિ કેવી છે? સમ્યક દ્રષ્ટિ. ચોથે ગુણસ્થાનથી મોક્ષ માર્ગની, ધર્મની શરૂઆત થાય છે, સંવર નિજરાની શરૂઆત થાય છે. તેને કેવો કહેવામાં આવે છે? જિનેશ્વર કે લઘુનંદન. એ અંતરાત્મા થયો, ભલે જગન્ય પણ એ કેવો છે? અંતરાત્મા છે, જિનેન્દ્ર ભગવાનનો લઘુ પુત્ર છે. પછી પાંચમા ગુણસ્થાનનું નામ દેશ વિરતી. થોડુંક શરૂઆત થઈ ગઈ છે, હવે એ પાપથી હટવાનું શરૂ કરે છે. તેનું નામ દેશ. દેશ એટલે થોડા. એને કેવા હોય છે? 12 પ્રકારના અણુવ્રત હોય છે. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. પછી બીજી એની પડીમાઓ પણ હોય છે. દર્શન પડીમાં ને એમ કરીને 11 પડીમાં હોય છે. પછી છઠ્ઠા ગુણસ્થાનનું નામ શું છે? હવે કોઈ જે મિથ્યા દ્રષ્ટિ હોય સૌથી પહેલા ધર્મ પામે તો કેટલામ ગુણસ્થાન આવે? 4. પછી કોઈ પુરુષાર્થ કરે છે તો 5મું આવે. એનાથી વધારે પુરુષાર્થ કરે તો 5માંથી પેલું કયું આવે? 7મું આવે. 6ઠું ના આવે. અને 5મું બધાને આવે એવો નિયમ પણ નહીં. કોઈ 4થાથી સીધો 7મામાં જઈ શકે, કોઈ 5માંથી આવીને જાય છે. બધાને 5મું આવે એવો કોઈ નિયમ નથી. 4થે કે 5મે ગુણસ્થાને કોઈ જીવ હોય પોતાના આચાર્ય ગુરુ પાસે જાય અને ગુરુ એની પાત્રતા લાયકાત જોઈ અને તેને મુનિદશા આપે, નગ્ન નિર્ગ્રંથ થાય, પછી ધ્યાનમાં બેસે તો એ પુરુષાર્થ કરે છે. તો 4થા અને 5માંથી ક્યાં આવે છે? સીધો 7મામાં આવે. અને 7મામાં એ ધ્યાનમાં હોય છે પછી વિકલ્પમાં આવે તો તેને 6ઠું ગુણસ્થાન આવે છે. એટલે 4થા અને 5માંથી સીધું 7મું આવે પછી 6ઠું. તો કોઈ કાળે વસ્ત્ર હોય અને 7મું આવે એવું બને જ નહીં. કોઈ પણ કાળે કોઈ પણ જીવને એ જ્યાં સુધી વસ્ત્રનો ધાગો પણ હોય તો તેને 7મું ગુણસ્થાન આવી, 7મું તો નહીં 6ઠું પણ આવી શકતું નથી. પહેલા વસ્ત્ર પાત્રનો ત્યાગ થાય છે, પછી ધ્યાનમાં બેસે તો પહેલા 7મું આવે છે, પછી વિકલ્પ આવતા 6ઠું આવે છે. હા, ત્યારે 4થું કે 5મું હોય. આચાર્ય પાસે જયારે મુનિદશા લે છે ત્યારે કયું ગુણસ્થાન છે? 4થું અથવા તો 5મું હોય છે. અને કદાચ કોઈ પણ એવી રીતે હોય, મિથ્યા દ્રષ્ટિ પણ હોય અને લે છે અને ધ્યાનમાં બેસે છે તો 4થું ને સીધું 7મું પણ લઈ શકે. દીક્ષા લે ત્યારે કોઈ પણ પોસિબિલિટી છે. કદાચ દ્રવલિંગી પણ પહેલું પણ લેતો હોય, 4થા વાળો પણ લે, 5મા વાળો પણ લે. પણ એનાથી આવે શું? અને પહેલાથી જે શરૂઆત કરે એને 4થામાં ટચ તો થઈ જાય, પણ 7મું પહેલા આવે છે પછી 6ઠું આવે છે. પછી 6ઠ્ઠા 7મામાં પ્રમત અપ્રમતમાં હજારો વાર ઝૂલતા હોય. તો 6ઠ્ઠાનું નામ શું છે? પ્રમત વિરતિ. વિકલ્પ છે તેટલો પ્રમાદ છે, પણ હવે પાપથી વીરતી ગયા છે, પાપથી હટી ગયા હોવાથી મહાવ્રત છે. પ્રમત શા માટે છે? વિકલ્પ છે એટલો, સ્વરૂપમાં નથી, પણ એ વીરતી ગયા છે. હવે એમને મહાવ્રત 28 મૂળ ગુણ જેને આપણે કહીએ તે હોય છે. 7મા ગુણસ્થાનનું નામ અપ્રમાદ, સ્વરૂપમાં લીન છે, તો એ પ્રમાદ હવે નથી અને પાપથી હટી ગયા છે. પછી 7મામાં બે પ્રકાર બને છે, સ્વસ્થાન અને સાતિશય. 7મા ગુણસ્થાનમાં બે ભેદ પડે છે, સ્વસ્થાન અને સાતિશય. જે 6ઠે 7મે ઝૂલતા હોય છે 7મામાં ક્યાં સુધી પહોંચે છે? સ્વસ્થાન સુધી. પાછામાં 6ઠામાં આવે છે. એમાં એકવાર પુરુષાર્થ કરે તો સ્વસ્થાન પાસેમાં જાય છે, સાતિશયમાં. સાતિશયમાં પહોંચે તો પાછા 6ઠે આવતા નથી, પણ હવે શું થાય છે? શ્રેણી માંડે છે. એમ 7માના બે પ્રકાર પડે છે, સ્વસ્થાન પ્રમતવીર અપ્રમતવીરતી અને સાતિશય અપ્રમતવીરતી. એવા બે ભેદ છે. હવે ન્યા શ્રેણીની શરૂઆત ક્યાં ગુણસ્થાનથી થાય છે? 8મેથી. 7મે તૈયારી અને શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય છે? અને શ્રેણીના કેટલા પ્રકાર છે? ટાઈમ થઈ ગયો છે, આપણે થોડુંક પૂરું કરીએ જાણવા માટે. આ ખાસ બે પ્રકારની શ્રેણી છે. કઈ છે? એક ઉપસમ શ્રેણી અને બીજું નામ શપક શ્રેણી. બે પ્રકારની શ્રેણી હોય છે. 7 ન્યા ત્યારે એને દ્વિતીય ઉપસમ સમ્યક દર્શન થાય છે, તો તે ઉપસમ શ્રેણી માંડે છે. અને તે વખતે જો ક્ષાયિક સમ્યક દર્શન થાય તો ક્ષપક શ્રેણી માંડે છે. ક્ષપક શ્રેણી ક્ષાયિક વાળો બે માંડી શકે છે, પણ જેને ઉપસમ દ્વિતીય ઉપસમ થાય માટે ઉપસમ શ્રેણી માંડે છે. જેને ક્ષાયિક સમ્યક દર્શન હોય ઉપસમ શ્રેણી પણ માંડી શકે, ક્ષપક શ્રેણી પણ માંડી શકે, પણ જેને દ્વિતીય ઉપસમ સમ્યક દર્શન હોય માત્ર ઉપસમ શ્રેણી માંડે છે તો એનું પહેલું જે ગુણસ્થાન છે, શ્રેણીનું પહેલું ગુણસ્થાન, એનું નામ શું છે? અપૂર્વકરણ, આઠમું ગુણસ્થાન. આમ સળંગમાં આઠમું, પણ શ્રેણીનું પહેલું. ઉપસમ કે ક્ષપક, બેમાં એક જ સરખું ગુણસ્થાન. તો આઠમું અપૂર્વકરણ, એના બે પ્રકાર, ઉપસમ શ્રેણી વાળું અને ક્ષપક શ્રેણી. પછી એનાથી આગળ અનિવૃત્તિકરણ, નવમા ગુણસ્થાનનું નામ અનિવૃત્તિકરણ, એમાં પણ ઉપસમ અને ક્ષપક બે આવે. પછી દસમાનું નામ સૂક્ષ્મ સાંપરાય, સૂક્ષ્મ સાંપરાય કે જ્યાં હવે છેલ્લે સંજલનનો લોભ. જો આપણે ફરીથી એમાં રહી ગયું, ચોથે ગુણસ્થાને અનંતાનુબંધી કસાઈ જાય, પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાન, અનંતાનુબંધી તો ગયો તો પ્લસ બીજો અપ્રત્યાખ્યાન, મુનિદશા સાતમું આવતા પ્રત્યાખ્યાની જાય છે, અને દરેકમાં એક એકમાં ક્રોધ માન માયાલોભ સમજી લેવું. પછી જ્યાં શ્રેણી માંડે છે તો ત્યાં સંજલનનો પેલા ક્રોધ જાય, માન જાય, માયા જાય, અને દસમાના છેલ્લે સમયે સૂક્ષ્મ સાંપ્રયમાં તેને લોભ પણ જાય છે. સાતમાંથી જ નિરીકલ છે, સાતમાંથી જ નિરીકલ રહેશે. એ તો બધું મુનિરાજ તો પોતાના આત્મામાં સ્થિરતામાં સુધોપયોગમાં છે, પણ આવું ભજતું હોય છે એ બધું કેવીના જ્ઞાનમાં આવતું જાય છે. સાતમાંથી હવે અબુદ્ધિપૂર્વક રહી જાય છે. અબુદ્ધિપૂર્વક એ કાંઈ મુનિરાજને ખબર હોતી નથી, આ તો કેવીના જ્ઞાનમાં આવ્યું હોવાથી એનું વર્ણન હોય છે. તો જે ઉપસમ શ્રેણી માંડે છે શું કરે છે? મોહને ઉપસમ કરતો જાય, શાંત કરતો જાય છે, દબાવતો જાય. તે આઠ નવ દસ પછી ક્યાં પહોંચે છે? અગિયારમે, અને અગિયારમે થી પાછો આવે છે. અને જે ક્ષપક શ્રેણી માંડે છે શું કરતો જાય છે? જે સંજલનનો ક્રોધ માન માયાલોભ છે એનો શું કરતો જાય છે? ક્ષય, ક્ષય એટલે નાશ કરતો જાય છે. અને એ દસમામાંથી સીધો ક્યાં જાય છે? એને અગિયારમું ગુણસ્થાન ના આવે. ક્ષપક શ્રેણી જે માંડે છે તે દસમાંથી સીધું બારમાનું નામ શું છે? ક્ષીણમો. ક્ષીણમો એટલે મોહને પાતળો પાડ્યો છે. ક્ષીણમોનું શું નામ? નાશ કર્યો. ક્ષીણ એટલે પાતળો નહીં, આપણે સામાન્ય રીતે ક્ષીણ એટલે અહીંનો અર્થ શું છે? મોહનો સંપૂર્ણ નાશ, તે બારમા ગુણસ્થાન. અને પછી તરત જ શું થાય છે? ક્ષીણમો ગુણસ્થાન આવતા તેરમે ગુણસ્થાન થતા તેને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ, અનંત ચતુષ્ટય, ચાર ઘાતી કર્મનો અભાવ, અને હવે શું થઈ ગયા? અહીંયા બારમે ગુણસ્થાને થતા સયોગી, તેરમે ગુણસ્થાને સયોગી કેવળી થાય છે. સયોગી હવે જીવન મુક્ત થઈ ગયા. સયોગી કેવળી કેવા છે? જીવન મુક્ત. ચોથે ગુણસ્થાને શું હતા? દ્રષ્ટિ મોક્ષ હતા. હવે કેવા થઈ ગયા છે? જીવન. હવે એમને મરણ ક્યારે આવશે? આ બધા તો પાસ કરવા જ પડશે. સત્તરમું પાનું છે, 74 પેજ નંબર 228 પ્રશ્ન થઈ ગયા. ત્રીજો અધિકાર પર્યાયનો છે, અને પર્યાયના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, એક અર્થ પર્યાય અને બીજી વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય કોને કહે છે? જે આકારની પર્યાય છે, પ્રદેશત્વ ગુણની જે પર્યાય છે તેનું નામ વ્યંજન પર્યાય કહે છે, અને બાકીના બધા ગુણોની પર્યાય છે તેનું નામ અર્થ પર્યાય કહેવામાં આવે છે. અને એક એકમાં બબ્બે ભેદ છે, સ્વભાવ અને વિભાવ. સ્વભાવ કોને કહેવાય છે? પરના નિમિત્ત વગર જે પર્યાય હોય તેનું નામ સ્વભાવ પર્યાય, અને વિભાવ કોને કહે છે? બીજાના નિમિત્તથી હોય તેનું નામ વિભાવ કહેવામાં આવે છે. એટલે ચાર કોમ્બિનેશન થયા, સ્વભાવર્થ પર્યાય, વિભાવર્થ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. એમાં ચારે ચારની પોસિબિલિટી કોનામાં છે? ચારે ચાર જાતની પર્યાય થઈ શકે. છદ્રવ્યમાંથી કોનામાં થાય? જીવ અને પૂતગલમાં. બાકીના ચાર દ્રવ્યમાં તો બંને સ્વભાવ થાય છે, ધર્માસ્થિ, અધર્માસ્થિ, આકાશ અને કાળ, એને સ્વભાવ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય જીવ અને પૂતગલમાં ચારે ચાર થવાની શક્યતા છે. એમાં પૂતગલમાં પણ ક્યારે હોય છે? સભાવર્ત પર્યાયને એક છૂટો પરમાણુ હોય ત્યારે કઈ હોય છે? સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ રંજન. અને જયારે સ્કંદમાં હોય ત્યારે બંને વિભાવ. એટલે પૂતગલમાં એવું છે, હશે તો બંને સ્વભાવ અને હશે તો બંને વિભાવ. ઓલા ચારમાં તો બે જ શક્યતા છે, પૂતગલમાં ચારેય હોવા છતાં બંને સ્વભાવ હોય અથવા બંને વિભાવ હોય. જીવમાં કેવું છે, કેવી રીતે હોય છે? સ્વભાવ અર્થ પર્યાય હોય ત્યારે વિભાવ વ્યંજન પર્યાય હોઈ શકે કે નહીં? સ્વભાવર્થ પર્યાય હોય ત્યારે વિભાવ વ્યંજન પર્યાય હોઈ શકે. સ્વભાવર્થ પર્યાય હોય ત્યારે સ્વભાવ વ્યંજન પર્યાય હોઈ શકે કે નહીં? સ્વભાવર્થ પર્યાય હોય ત્યારે સ્વભાવ વ્યંજન પર્યાય હોઈ શકે કે નહીં? ક્યાં હોય છે? સિદ્ધ અવસ્થામાં. સ્વભાવર્થ પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય ક્યારે હોય છે? ચોથા ગુણસ્થાનથી માંડીને હોઈ શકે છે ચૌદમા ગુણસ્થાન સુધી. સાહિક સમય દર્શન થયું તો શ્રદ્ધા ગુણની સ્વભાવત પર્યાય તો છે, પણ વિભાવ વ્યંજન પર્યાય છે. પછી સાથે ત્રીજી પોસિબિલિટી કે વિભાવત પર્યાય હોય અને વિભાવ વ્યંજન પર્યાય હોય, એવું બની શકે કે નહીં? વિભાવત પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય ક્યારે? નિત્યાદ્રષ્ટિને હોઈ શકે છે. અને વિભાવર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય કોને હોય છે? કોઈને ન હોય. કોને હોય? વિભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય કોને હોય? એ ક્યારેય પણ શક્ય નથી કે વિભાવ સ્વભાવ વ્યંજન પર્યાય થઈ ગઈ અને હજી વિભાવર્થ પર્યાય હોય એવું ક્યારેય બનતું નથી. એની વાત એટલી થઈ. હવે આપણે 229મો પ્રશ્ન. સાદી અનંત સ્વભાવ વ્યંજન પર્યાય અને સાદી અનંત સ્વભાવ અર્થ પર્યાય કોને હોય છે? સાદી અનંતના અર્થો પછી પાછળ આવશે. સાદી અનંત એટલે શું? સ વત્તા આદિ. આદિ એટલે બિગનિંગ, સ એટલે સહિત, જેની બિગનિંગ છે, શરૂઆત છે, પણ અનંત, અનંત કહેતા એન્ડલેસ, જેનો અંત નથી, એવી સ્વભાવ વ્યંજન પર્યાય અને સ્વભાવ અર્થ પર્યાય કોને હોય છે? કે સિદ્ધ ભગવાનને જ હોય છે. કારણ કે એક વાર પ્રગટ થઈ છે પછી એનો ક્યારેય અંત આવતો નથી. પણ પૂતગલમાં હોય કે નહીં? કેમ ન હોય? કારણ કે પરમાણુ પાછો સ્કંદ રૂપે પરિણમી જાય તો સિદ્ધ ભગવાનને, કારણ કે તેમને વિકાર અને પર નિમિત્તનો સંબંધ સર્વતા છૂટી ગયો છે અને અનંતકાળ સુધી એવી ને એવી દશા રહેશે. આકારમાં એટલે વ્યંજન પર્યાયમાં તફાવત હોય પણ અર્થ પર્યાયમાં સમાનતા હોય એવા દ્રવ્યો ક્યાં અને કેટલા છે? વ્યંજન પર્યાયમાં તફાવત ઇન ધ સેન્સ આકાર નાનો મોટો હોય પણ એની અર્થ પર્યાય તો કેવી હોય? એક સરખી, ઇક્વલ જ હોય. એવું ક્યાં બને છે? સિદ્ધ ભગવાનને બનતી હોય. કારણ કે આકાર તો છેલ્લા શરીર પ્રમાણે નાનો મોટો હોય છે, પણ અત્યારના બધાની અર્થ પર્યાય કેવી છે? આનંદ કોનો વધારે? ઋષભદેવ ભગવાનનો, માયુર ભગવાનનો? કેમ? ઋષભદેવ ભગવાનનું શરીર તો કેટલું મોટું હતું? કેટલું હતું? 500 ધનુષ. અને બાહુબલીનું 525. બાહુબલીનું શરીર કેટલું હતું? 525. અને માયુર ભગવાનનું શરીરની હાઈટ કેટલી હતી? 7-8. તો ઋષભદેવ ભગવાન કેટલો બધો હશે સુખ હોય છે ને? સાઈઝ મોટી હોય તો ન બને? કેમ, આપણે આઈસ્ક્રીમની કેન્ડી લઈએ કે મોટો કપ લઈએ ફરક ન પડે? તો આ શું દેખાડે છે? એટલા માટે આ વ્યંજન પર્યાયને જુદી લેવાનું પ્રયોજન શું છે? વ્યંજન પર્યાય નાની મોટી છે એના ઉપર સુખનો આધાર, સુખનો આધાર શેના ઉપર છે? અર્થ પર્યાય ઉપર. અર્થ પર્યાય શુદ્ધ હશે તો સુખ હશે, વ્યંજન પર્યાય વિભાવ હશે તો દુઃખ હશે એવું નથી. વ્યંજન પર્યાય મોટી હશે તો વધારે સુખ હશે એમ નથી. માટે વ્યંજન પર્યાયને જુદી રાખે તો આવું કોને બને છે? સિદ્ધ ભગવાનને. અને સિદ્ધ ભગવાન કેટલા છે? અનંત છે. પ્રશ્નો બધા સહેલા છે, કોઈને એમાં પૂછવા જેવું તો બહુ ખાસ નથી. ત્રિકાળ 231મો. ત્રિકાળ સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય કોને હોય છે? હંમેશને માટે. ચાર દ્રવ્યોને હંમેશને માટે હોય છે, ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ અને કા, એ ચાર દ્રવ્યોને સ્વભાવત પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય હંમેશા, ત્રિકાળ એટલે હંમેશા હોય છે. પહેલા અર્થ પર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજન પર્યાય શુદ્ધ થાય એવું ક્યારે બને? એવું જીવમાં બને છે, પૂતગલમાં ના બને એવું. પહેલા અર્થ પર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજન પર્યાય, કેમ? બેને સાથે જ હોય, પહેલા પછી ન હોય. જીવમાં એવું બને, પહેલા અર્થ પર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજન પર્યાય શુદ્ધ થાય છે, તેવું જીવદ્રવ્યમાં બને છે. જેમ કે હવે દરેકના ઉતારે છે, સમજવા જેવું છે, આપણે વાત ઘણી વાર થઈ ગઈ. ચોથા ગુણસ્થાને શ્રદ્ધા ગુણનો પર્યાય પ્રથમ શુદ્ધ થાય છે. આ અર્થ પર્યાય સૌથી પહેલા શુદ્ધ ક્યારે થાય? ચોથા ગુણસ્થાને શ્રદ્ધા, સાયિક સમ્યક દર્શન થતા શ્રદ્ધા ગુણનો અર્થ પર્યાય પહેલા શુદ્ધ થાય છે. પછી બારમે ગુણસ્થાને ચારિત્ર ગુણનો અર્થ પર્યાય શુદ્ધ થાય છે. યથાખ્યાત ચારિત્ર બારમા ગુણસ્થાને પ્રગટ થતા શું થાય છે? ચારિત્ર ગુણનો અર્થ પર્યાય શુદ્ધ થાય છે. વ્યંજન પર્યાય તો હજી અશુદ્ધ જ છે, આ અર્થ પર્યાય શુદ્ધ થાય છે. તેરમા ગુણસ્થાને કોની થાય છે? જ્ઞાન દર્શન સુખ અને વીર્ય ગુણના પર્યાય તે પરિપૂર્ણ શુદ્ધ થાય છે. ચૌદમા ગુણસ્થાને યોગ ગુણનો પર્યાય શુદ્ધ થાય છે. આ બધી અર્થ પર્યાય અને સિદ્ધ દશા થતા વૈભાવિક ગુણ, ક્રિયાવતી શક્તિ, ચાર પ્રતિજીવી ગુણો અવ્યાબાદ, અવગાણત્વ, અગુરૂ લઘુત્વ અને સૂક્ષ્મત્વ, સિદ્ધ દશા થતા આ બધા ગુણોની પણ અર્થ પર્યાય શુદ્ધ થાય છે. ઇત્યાદિ અર્થ પર્યાય શુદ્ધ થાય છે અને તે જ સમયે સિદ્ધ દશા થાય છે, તે જ સમયે વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણના પર્યાય પણ શુદ્ધ થાય છે. પણ તે પહેલા એ વ્યંજન પર્યાય શુદ્ધ થતી નથી, એટલે અર્થ પર્યાય પહેલા શરૂ થઈ જાય છે જીવમાં શુદ્ધ થવાનું. વ્યંજન પર્યાય તો સિદ્ધ થાય ત્યારે થાય છે. સાદી શાંત સ્વભાવત પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય ક્યાં દ્રવ્યને એકી સાથે હોય? સાદી શાંત શરૂઆત પણ છે અને એનો અંત પણ આવી જાય એવી સ્વભાવર્થ ને સ્વભાવ વ્યંજન પર્યાય કોને હોય છે? પૂતગલ પરમાણુને. એક પૂતગલ પરમાણુને તે બંને એકી સાથે હોય છે. જ્યારે તે સ્કંદમાંથી છૂટું પડે છે ત્યારે તે શુદ્ધ હોય છે, પણ જ્યારે તે ફરીથી સ્કંદ રૂપે પરમે છે ત્યારે અશુદ્ધ બને છે. તો જ્યારે એક છૂટો પરમાણુ હોય ત્યારે બંને શુદ્ધ હોય છે અને પાછો સ્કંદમાં ભેગો થાય છે ત્યાં પાછી એ અશુદ્ધ થઈ જાય છે. ક્રિયાવતી એટલે આપણે જે ગતિ કરીએ છીએ અને ગતિની પછી જે સ્થિર થઈએ છીએ એ કઈ ગુણની પર્યાય છે? ક્રિયાવતી શક્તિની ગુણની પર્યાય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છે એ શેમાંથી થાય છે? ક્રિયાવતી શક્તિ ગુણ છે એની એ પર્યાય છે. શક્તિ ચાલુ છે પણ અત્યારે એની કેવી છે? અશુદ્ધ પર્યાય છે. ક્રિયાવતી શક્તિની કેવી છે? અશુદ્ધ પર્યાય. કારણ કે અત્યારના કેમ અશુદ્ધ પર્યાય છે? વિભાવર્થ પર્યાય શું કામ છે ક્રિયાવતી શક્તિની? હા, એટલે અશુદ્ધ છે. ક્રિયાવતી શક્તિનો સ્વભાવ છે મુવમેન્ટ થવું અને સ્થિર થવું, બે સ્વભાવ. મુવમેન્ટ થવું જોઈએ, વિભાવ હશે તો સિદ્ધ ભગવાનને પણ ગતિ થાય તે અશુદ્ધ થઈ જશે. કારણ કે આપણે ક્રિયાવતી શક્તિથી મુવમેન્ટ કરીએ તેમાં શરીર નહીં નિમિત્ત બને છે કે નહીં? કારણ જેમાં નિમિત્ત બને એ પર્યાયનું નામ શું છે? વિભાવ પર્યાય છે. અત્યારના સંસારમાં આપણે ગતિ કરીએ છીએ કેવી છે? વિભાવ ગતિ ક્રિયા. કારણ કે એમાં આ શરીર નિમિત્ત હોય છે, માટે ક્રિયાવતી શક્તિને અત્યારના આપણને કેવી પર્યાય છે? અશુદ્ધ પર્યાય છે. અને સિદ્ધ દશા થતા સિદ્ધ ભગવાન ગતિ કરે છે પણ હવે એને કોણ નિમિત્ત છે? શરીર છે ત્યાં. માટી કેવી કહેવાય છે? સ્વભાવ ગતિ ક્રિયા. એને નિયમસારમાં શું નામ આપ્યું છે? સ્વભાવ ગતિ ક્રિયા કહે છે. પણ અત્યારે આપણે સ્થિર બેઠા ત્યારે તો શુદ્ધ પર્યાય છે ને ક્રિયાવતી શક્તિ, કેમ? ત્યારે પણ શરીર નિમિત્ત છે. તો આનું નામ વિભાવ સ્થિતિ ક્રિયા છે. ચાલીએ ત્યારે એનું નામ શું છે? વિભાવ ગતિ ક્રિયા. અત્યારે આપણે સ્થિર છીએ તો કેવી છે? વિભાવ સ્થિતિ ક્રિયા છે. સિદ્ધ ભગવાન કેટલા રાજુ જાય છે? સાત રાજ્યો, સાત રાજ્યો જાય છે એનું નામ શું છે? સ્વભાવ ગતિ ક્રિયા. અને ત્યાં અનંતકાળ સ્થિર રહે છે એનું નામ શું છે? સ્વભાવ સ્થિતિ ક્રિયા. એ ક્રિયાથી શક્તિને શુદ્ધ પર્યાય છે, એ માપ છે. અહીંથી મધ્ય લોકથી સિદ્ધશિલા સુધીનું આખો લોકનું કેટલું છે? ચૌદ રાજ્યો છે. એમાં આ કેટલું છે? મધ્યમાં છે તો સાત રાજ્યો. ના, ચૌદ રાજુ કહેવાય. એ લોકની હાઈટ કેટલી? એમ ચૌદ રાજુ. એમ લોક કેટલો ઊંચો છે? ચૌદ રાજુ છે. આ 234 પ્રશ્ન. 525 ધનુષની મોટી અવગાહના વાળા, આકાર વાળા કોણ છે? બાહુબલી આપણે આવ્યો ને 525 હમણાં વાત કરી. આકાર વાળા સિદ્ધ ભગવાનને વધુ આનંદ અને નાની અવગાહના વાળા સિદ્ધોને ઓછો આનંદ, એમ હશે ખરું કે નહીં? એવું હશે કે નહીં? એવું હોતું નથી. કારણ કે સિદ્ધોનો આનંદ તે સુખ ગુણનો સ્વભાવ જ પર્યાય છે. સુખી કઈ આવે છે? અર્થ પર્યાયમાં. અને આ અવગાહના શેમાં આવે છે? વ્યંજન પર્યાયમાં. તો વ્યંજન પર્યાય નાની મોટી હોય એટલે અર્થ પર્યાયમાં કાંઈ ફેરફાર થાય એવું હોતું નથી. તેથી બધા સિદ્ધ ભગવાનોને સદાય એક સરખું જ અનંત સુખ એટલે આનંદ હોય છે. સુખને અને વ્યંજન પર્યાયને એટલે કે ક્ષેત્રને આકાર સાથે કોઈ સંબંધ નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આકાર સાથે સંબંધ. અને આપણે જગતમાં શેના માટે આકાર માટે કરીએ છીએ ને? સ્વાદ માટે, આકાર માટે કેટલી કરીએ છીએ. સુખ સાથે જેનો કોઈ સંબંધ નથી એની સાથે આપણે બધું રાગ દ્વેષ કરીને રહીએ છીએ. શ્રીમદજીને પણ કોઈ પૂછ્યું હતું ને, પૃથ્વી ગોળ છે એમ કે છે, ને આપણે જૈન ધર્મ કેવી કહે છે? ફ્લેટ, ફ્લેટ કહે છે. તો સિમતજી એનો જવાબ શું આપ્યો? તમને કઈ વધારે ગમે? સુખનું કારણ કઈ બને? ગોળ હોય એ વધારે કે ફ્લેટ બને એ કઈ છે? સુખને સાથે કોની સાથે સંબંધ છે? ગોળ પૃથ્વીને કે ફ્લેટને? તો જેની સાથે સંબંધ નથી એમાં માથાકૂટ શું કરવી? જે આપણું પ્રયોજન છે એના માટે એને પ્રયાસ કરવો જોઈએ ને. જે મારા સુખને સાથે સંબંધ છે એવો આત્મા કોણ છે? છ દ્રવ્ય શું છે? સાત તત્વો છે? એ સમજવાની બદલે પ્રશ્ન કેવો કરે? આવો પ્રશ્ન થાય છે. એટલે જીવને પ્રયોજનભૂત શું છે એ વાત એને હોતી નથી. જેમ ઓલું હોય, કોઈને વાત કરે કે આવું ચક્રવર્તીને આવા બધા પુણ્ય આવું બધું હોય તો એને એમ પ્રશ્ન થાય ને, આટલા બધા સાચવતા ક્યાં હશે? અરે ભાઈ, એવા પ્રશ્ન કરતા એમ કે ને એના પૂન કહેવાય એવો વર્ત. પછી વાત ક્યાં બીજે આડે? જેનું પ્રયોજન નથી કે જેના પૂન હોય એને આવું બધું સેજે થઈ જતું હોય, આપણને એવા પ્રશ્નો થતા હોય. કારણ કે આપણે કેવા છીએ? હિનપૂન વાળા છીએ. હિનપૂન ખરેખર વિચાર કરીએ આપણા કેટલા હિનપૂન છે કે ચક્રવર્તીને પુણ્યના ફળમાં આવવું હોય એવું સ્વીકારવા જેટલાય પૂન નથી આપ્યું આપણી પાસે પૂન. કારણ કે એક કોઈ પણ માણસ હોય આદિવાસી કે જેને કે ટ્રાયબલ હોય એને એમ અત્યારના કે સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે, શું માને? ગપ્પા જ માને. એવી દશા આપણી થઈ ગઈ કે આપણે એટલા હિનપૂન વાળા થઈ ગયા કે તીર્થંકર ભગવાનને આવું સફેદ લોહી હોય ને આવું હોય, વળી એવું ક્યાંથી આવી ગયું એમ આશ્ચર્ય ને એમ થાય. કારણ કે એ વાતને સ્વીકારવા જેટલું જ્ઞાન તો નથી પણ એટલા પૂન પણ ઓછા થઈ ગયા છે કે એ વાત આપણે સ્વીકારી શકતા જ નથી. આજ ભિખારીને હોય એને કોઈ કે તું માગ માગ, કેટલું માગશે? એની કેપેસિટી કેટલી માગી માગીને? 5,000, 10,000 કેપેસિટી કેટલી એની? એને કાંઈ અબજો કે મિલિયન્સમાં ને એમાં એની તો કલ્પના જ ન જઈ શકે. એમ આપણે એટલા પૂનહીન થઈ ગયા છે. જ્ઞાન તો ઓછું છે જ પણ પૂન પણ એવા હીન થઈ ગયા કે આવું માની જ ન શકીએ કે ચક્રવર્તી આવા હોઈ શકે અને દેવોની વૃદ્ધિ આવી હોઈ શકે. એ તો જો કે પંચકલ્યાણકમાં જન્મ કલ્યાણક આવશે ને એમાં એરાવત હાથી આવે છે, કેટલો મોટો હોય છે એની વાત સાવ રિયલી કલ્પનામાં ના આવે એવી છે. 1,00,000 જજન તેનો હાથીનું એટલું મોટું કદ હોય. એની જે સુંડ હોય છે ને એમાં દંત સૂળ હોય છે, એના એક એક ઉપર તો સરોવર હોય છે. એક એક સરોવરની અંદર કમળો હોય છે, એક એક કમળની પાંદડી હોય છે અને એના ઉપર અપસરાઓ નાચતી હોય છે. એની સંખ્યા કરોડોમાં આવે છે. એટલે કોઈ આજ તો કોઈ માની જ ન શકે એવી વાત છે. ઇન્દ્ર જ બનાવે ને, ઇન્દ્રોની જ વિક્રિયા છે ને. આ તો કહેવાનું આજ કોઈ માની શકે? દંત સૂળ ઉપર વળી સરોવર, સરોવર ને એટલો વિશાળ, એમાં પાછા કમળ હોય, કમળના એક એક પાંદડી નેના ઉપર. અને આ પણ ક્યારે? હજી તીર્થંકર તો 13મી ગુણસ્થાને થશે, આ તો હજી જન્મ લે ત્યારે આવું થાય. એ પુન કેવા હશે? કોઈને એમ કે ન્યા કેટલા 15 મહિના સુધી શું થાય? તો કોઈને તર્ક થાય ને, લોકો એ લેવા જતા હશે કે નહીં? શું કામ આવો પ્રશ્ન થયો છે? તારા પુનહીન છે એવી, ન્યા કોઈને પડી પણ ન એવા રત્નો પડતા હોય. પણ આપણે આપણા માપથી અહીંયા કોઈક નાખતા હોય તો અહીંયા કોણ ઉભા રહે પછી? આપણા પુનહીન એટલા છે કે આવા પુન તીર્થંકરને, ચક્રવર્તી કે આ લોકોને હોય એ વાત પણ આપણું મન સ્વીકારવા તૈયાર થતું નથી. તો અહીંયા આપે તો આ વાત થયો કે સુખને અને વ્યંજન પર્યાયને ક્ષેત્ર એટલે આકાર સાથે સંબંધ નથી. માટે ક્ષેત્ર આકારની ક્યારેય પણ જીવનમાં મહત્તા લાવવી નહીં. 235મો દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણમાં સત કોણ છે? કોણ સત છે? દ્રવ્ય સત છે, ગુણ સત છે કે પર્યાય સત છે? ત્રણેય સત છે. ત્રણેય પર્યાય તો સત છે, એના એક એક અવિભાગ પ્રતિછેદ પણ સત છે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, સતનો વિસ્તાર છે. આમાં પૂછ્યું પ્રવચન 7 160 નંબરની ગાથા. અને ખરેખર જેની પાસે હોય આ પ્રવચન તો ખાસ સાંભળવા જેવું છે. ગુરુદેવે બહુ સરસ ખુલાસો કર્યો છે, એક એક ગુણ ઉપર આ વાત ઉતારી છે. અહીંયા તો સત કહીને અસ્તિત્વ ઉપર ઉતાર્યું છે ગુરુદેવજીએ, તો પછી જીવના એક એક ગુણ ઉપર. કે આનંદ, જીવમાં આનંદ છે તો દ્રવ્ય આનંદ, ગુણ આનંદ, પર્યાય આનંદ, આનંદનો વિસ્તાર. તારો આનંદ પ્રસરે તો ક્યાં સુધી પ્રસરે? કે દ્રવ્ય ગુણમાં તો આનંદ છે જ, અને એનો આશ્રય કરતા શેમાં પ્રસરે છે? પર્યાયમાં. તારો આનંદ પરદ્રવ્યમાં પ્રસરતો નથી જ્યાંથી તારે લાવવો છે. રાગમાં તારો આનંદ જતો નથી કે ન્યાથી મળવાનો. એવી રીતે એક એક ગુણ ઉપર જ્ઞાન, દ્રવ્ય જ્ઞાન, ગુણ જ્ઞાન, પર્યાય જ્ઞાન, જ્ઞાનનો વિસ્તાર ક્યાં સુધી થાય છે? પર્યાય સુધી થાય. તારું જ્ઞાન જ્ઞેયમાં જતું નથી કે જ્ઞેયથી તારું જ્ઞાન થાય, જ્ઞેયમાંથી તું જ્ઞાન ગોતવા જા છો? તારું જ્ઞાન દ્રવ્ય ગુણમાં છે, એનો સ્વીકાર કરતા પર્યાયમાં ફેલાય છે. એનું સુંદર પ્રવચન ગુરુદેવનું છે. તો એ ત્રણેય સત છે, સત દ્રવ્ય, સત ગુણ અને સત પર્યાય. એ જ રીતે સત્તા ગુણનો વિસ્તાર છે, અસ્તિત્વ ગુણનો. આપણું અસ્તિત્વ ક્યાં સુધી પ્રસરે છે, ક્યાં સુધી ફેલાય છે? જેમ આપણે કર્તા કર્મમાં આવે છે ને વ્યાપક અને વ્યાપ્ય, તો વ્યાપક એવું દ્રવ્ય ક્યાં સુધી ફેલાય છે? પોતાની પર્યાયમાં ફેલાય છે કે એ વ્યાપક દ્રવ્ય પર્યાયથી આગળ એની લિમિટ, લિમિટને ક્રોસ કરીને પરદ્રવ્યમાં ફેલાય છે? એક 12માં એક સરસ આવે છે, મેરા મણ માજા ન મૂકે ચલયો સત ન ચૂકે. આવું બધું તો ન સાંભળવું હોય, એની વાત આવતી હોય છે ગુરુને, એના ચેલાની વાત આવતી જાત જે હોય. પણ એ સરસ એ વાક્ય કે છે મેરામણ. મેરામણ એટલે દરિયો, સમુદ્ર. કોઈ દી એવું સાંભળ્યું છે નદીમાં ફ્લડ આવતો હોય, પણ દરિયામાં કોઈ દી ફ્લડ આવ્યો એવું સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું? એમાં તો પાણી કેટલું હોય છે? ઘણું હોય, છતાં એ કોઈ દી એને જેને કે ને ગુજરાતીમાં પૂર આવ્યું હોય ને ખેદાન મેદાન કરે એવું ના મને. નદી હશે એ હજી પૂર આવે ને ખેદાન મેદાન કરે, પણ સમુદ્રમાં નથી આવતું. એમ મેરામણ, મેરામણ એટલે સમુદ્ર, માજા, માજા એટલે એની લિમિટ. એમાં જ્ઞાનનો સમુદ્ર આત્મા શું છે એની કોઈ દી લિમિટ નથી ચૂકતો. પોતાના સ્વને ચૂકીને પરમાં ક્યાંય ફેલાયતો નથી. એના ઉપર લખે ચેલ્લયો સત ન ચૂકે. એમ આત્મા જે છે એ કોઈ દી પોતાનું અસ્તિત્વ પોતામાંથી ચૂકીને ક્યાંય પરમાં જતો નથી. તો આપણું અસ્તિત્વ ક્યાં સુધી ફેલાય છે? કે સત દ્રવ્ય, સત ગુણ, સત પર્યાય, આ સતનો વિસ્તાર છે. આપણા અસ્તિત્વની, આપણી હૈયાતીનો આટલો વિસ્તાર છે. સત પર્યાયથી આગળ એની લિમિટ વધારીને આત્મા ક્યારેય પણ પદ્રયોમાં કે એમાં જતો નથી. આ એની વાત કરે કે ત્રણેય સત્ત છે, એ રીતે સત્તાગુણનો અસ્તિત્વ ગુણનો વિસ્તાર છે. તેમાં સદસ્ય સામાન્ય સત, દ્રવ્ય તથા ગુણ નિત્ય સત છે. સદસ્ય સદ્રશ્ય એટલે સદ્રશ્ય એક સરખું, આ ત્રણ પ્રકારના સત છે. એમાં એક પ્રકારનું સત કોણ દેખાય છે કે દ્રવ્ય અને ગુણ હંમેશા એક પ્રકારનું હોય છે, એમાં ફેરફાર થતો નથી. અનંતકાળ પહેલા જે દ્રવ્ય અને ગુણ હતા એ જ અત્યારના હતા. સદસ્ય સામાન્ય, સામાન્ય એટલે કોમન, દરેક પર્યાય વચ્ચે એ દ્રવ્ય કેવું રહે છે, કોમન તેનું તે રહે છે. પર્યાય બદલે છે, આત્મા દ્રવ્ય બદલી જાય છે. આની પહેલાની બીજી પર્યાયમાં હતા, અત્યારના મનુષ્ય પર્યાયમાં. અહીંથી ક્યાં જશું, બીજી પર્યાય કઈ જશું કે નથી નક્કી હજી, ક્યાં જવાનું છે? અહીંથી અહીંથી સીધા તો મોક્ષમાં નહીં જઈ, ક્યાં જવું છે? અહીંથી પાક્કું છે કે હજી ડામાડોર છે? શીતપદમાં તો ફાઇનલી જવું છે, પણ અહીંથી આ ભવ પૂરો કરીને ક્યાં જવું છે? તો જ્યાં પણ જશું ત્યાં આપણો આત્મા તો તેનો છે. પર્યાય બદલે છે, દ્રવ્ય ગુણ તો કેવા છે, સામાન્ય છે, સદસ્ય. તો તે દ્રવ્ય તથા ગુણ કેવા છે, નિત્ય સત છે. અને પર્યાય સત છે, ભલે એક સમયનું હો પણ છતાં તો સત છે. એક સમય પૂરતું અનિત્ય સત છે, ભલે એક સમય તો કાળ અપેક્ષા એનું ઓલો ઓછાપણું, પણ સતપણામાં ઓછાપણું. દ્રવ્ય અને ગુણ ત્રણેય કાળ ટકે છે, સામાન્ય રૂપે રહે છે, સદસ રૂપે રહે છે, અને પર્યાય એક સમય રહે. પણ કાળ ઓછો એટલે એના સતપણાને કોઈ ઓછી આંચ આવે છે, હલકાપણું છે, એવું નથી. એ પર્યાય પણ કેવું છે, એક સમયનું સત છે. અને જે સત હોય તેને કેવું કહેવાય છે, અહેતુક અને નિરપેક્ષ. અહેતુક અને એનું કોઈ કારણ નથી, નિરપેક્ષ, કોઈની અપેક્ષા નથી. અને એના માટે ગુરુદેવજી બહુ સરસ દ્રષ્ટાંત આપતા, એક સમયમાં બે પરમાણુ લો, બે પરમાણુ છે, એકની કાળી પર્યાય છે અને બીજાની સફેદ, બેની કાળી પર્યાય, ચલો માની લો બેની સરખે સરખી કાળી પર્યાય છે. બીજા સમય કેવા રૂપે પરણશે, કેવા રૂપે, સરખા રૂપે, તો કાંઈ નિયમ નથી, ગમે તે રૂપે પરણશે, શું કામ? તો એનું કારણ શું, બે દ્રવ્ય ગુણ તો સરખા છે, પર્યાય પણ સરખી છે, બધું સરખું છે, બીજા સમયે ક્યાં રૂપે પરણશે, એનું કારણ શું, અકારણ પારણામિક ભાવ. એનો અર્થ શું કે તે સમયની તે પર્યાયની તે યોગ્યતા છે. પારણામિક ભાવ, ત્રિકાળી પારણામિક ભાવ તો એક સરખો છે, પર્યાયને પણ પારણામિક, પારણામિક એટલે નિરપેક્ષ ભાવ. પંચાસ્તી કાયમાં ઔદયિક ભાવને પણ પારણામિક કીધું. પારણામિક એટલે શું, નિરપેક્ષ. પારણામિક એટલે ત્રિકાળી દ્રવ્ય વાત જુદી છે, પારણામિકનો અર્થ શું લેવાનો છે, નિરપેક્ષ. તો તે સમયે કેવી પર્યાય પ્રગટ થવી તે પર્યાયની યોગ્યતા ઉપર આધાર છે. નિમિત્ત તો સરખા છે, દ્રવ્ય ગુણ તો સરખા છે, કે પેલા સમય બીજા તન બીજા સમય જુદા છે, દ્રવ્ય ગુણ તો સમાન છે. તે સમયની તેની યોગ્યતા, એટલા માટે આગળ આપણે આવશે ક્ષણિક ઉપાદાન છે ને, યોગ્યતા એવ શરણમ, એનો જવાબ આગળ આવે છે. ન હોય નિયમ નથી એમાં, અભેદપણે અકારણ પારણામિક, પણ ખરેખર વિચાર કરીએ તો તે સમયની યોગ્યતા. અભેદપણે તો તમે એમ કહો કે દ્રવ્ય અકારણ પારણામિક ભાવે છે એવું અભેદપણે, પણ ખરેખર વિચાર કરીએ તો શું છે, એ તે અકારણ પારણામિક ભાવ છે. એમાં પણ વિચાર કરીએ કે દ્રવ્ય તો બે સમયે સરખા છે, ગુણ પણ સરખા છે, તો કારણ કોણ રહ્યું, કે પર્યાય શું કામ જુદી થઈ, અહેતુક ને નિરપેક્ષ, એ પણ તે સમયનું સત છે. અને સતને પ્રશ્ન ન હોય આમ કેમ, જે કોઈ સત હોય એ આમ કેમ એમ પ્રશ્ન ન હોય, કેમ છે એનું જ્ઞાન હોય. લીંબુ ખાટું કેમ એ પ્રશ્નનો શું જવાબ છે, કે પોતાથી જ એ રૂપે સત છે, ખટાશ રૂપે જ સત છે. કેમ એ પ્રશ્ન હોઈ શકે, સત એ અહેતુક નિરપેક્ષ હોવાથી કેમ એમ ન હોય, શું છે એમ જવાબ હોઈ શકે, કે બીજા સમય કે રૂપે પરિણમન થશે, પરિણમન એની યોગ્યતા રૂપનું પરિણમન થશે. જયારે એક વસ્તુના એક ધર્મને સિદ્ધ કરીએ છીએ ત્યારે નહીંથી વિચાર કરીએ તો સર્વથા છે. આખી વસ્તુનું કરીએ કે દ્રવ્યનું પરિણમન છે, ગુણનું પરિણમન છે, એ અપેક્ષા એ કથનચિત. વસ્તુને આખા ધર્મોને સિદ્ધ કરીએ, પણ એક વસ્તુને સિદ્ધ કરીએ આત્મા દ્રવ્ય અપેક્ષા એ કથનચિત છે કે સર્વથા નિત્ય છે? આવે છે ને, સર્વથા પણ એપ્લાય થઈ શકે છે, કથનચિત પણ એપ્લાય થઈ શકે છે. તો પર્યાયની તે સમયની યોગ્યતા એના માટે સર્વથા છે. આખી વસ્તુની સર્વાંગની વાત કરીએ તો એમાં બધા ધર્મો સાથે કામ કરે છે. એટલે કઈ અપેક્ષાથી વસ્તુને સિદ્ધ કરીએ છે? હવે 236મો પ્રશ્ન, ઉત્પાદ કોને કહે છે? એવું પણ થઈ શકે, જેવી રીતે થવું હોય, મનુષ્યમાંથી મનુષ્ય થયો હોય અને એ પણ પુરુષાર્થ કરીને મોક્ષમાં ચાલી જશે, થઈ શકે છે. નરકમાં આવી મનુષ્યતા અને મોક્ષ પામી શકે, તિરિંજમાંથી મનુષ્ય આવીને મોક્ષ થાય, મનુષ્યમાંથી મનુષ્ય થાય, એવું કઈ જરૂર નથી. તીર્થંકર કે એવા હોય તો એ કાં તો સ્વર્ગમાંથી અથવા તો નરકમાંથી આવે. ફરીથી શું છે, તીર્થંકર માટે એ વાત હોય છે કે એ પહેલાના ભવમાં એ ક્યાં હોય છે, કાં તો સ્વર્ગ અથવા તો નરકમાં. બાકી સામાન્ય જીવ માટે તો ગમે ત્યાંથી ગમે ગતિમાંથી આવીને મોક્ષ પામે. આ પ્રશ્ન તો આપણને હવે આવી ગયા હતા. આગળ ઉત્પાદ કોને કહે છે, ધ્યેય કોને છે, આગળ આવી ગયા હતા. ઉત્પાદ દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે, પાછળ આવી ગયા છે આપણે. ભૂલાઈ ગયું છે, ક્યાં આવ્યું છે તો પછી ક્યાં છે? ગોતી કાઢો તો મને ખબર પડે ક્યાં, ને તો હું કદાચ ભૂલી પણ ગયો હો. ક્યાં આવ્યું તું? ક્યાં આવ્યું તું? જલ્દી કોઈ ગોતી શકશે? આજ ત્રણ પ્રશ્ન હતા, ઉત્પાદ વ્યય એટલે એની વ્યાખ્યા હતી, ભલે પ્રશ્ન નહોતા, વ્યાખ્યા આગળ આવી ગઈ છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેયની વ્યાખ્યા આગળ આવી ગઈ છે. વેરી ગુડ, વેરી ગુડ. 61મો પ્રશ્ન છે એમાં આવી ગયું છે ને, સતનું લક્ષણ શું છે એમાં ઉત્પાદ વ્યય દ્રવ્યની વ્યાખ્યા આવી ગઈ છે. એટલે આ તો સહેલી, કદાચ ઘણો ટાઈમ થઈ ગયો ભૂલાઈ નહીં ગયું. ઉત્પાદ કોને કહે છે, દ્રવ્યમાં નવીન પર્યાય. જો એમાં આપણે ખાસ વાત લીધી હતી, ઉત્પાદ ક્યાં થાય છે, દ્રવ્યમાં કે દ્રવ્યની બહાર? દ્રવ્યમાં. એટલે પેલો શું શબ્દ છે, દ્રવ્યમાં. પછી કઈ પર્યાય થાય, નવીન, નોતી ને નવી થાય છે. ખાલી પર્યાયનું ઉત્પન્ન થવું નહીં, નવીન પર્યાયની ઉત્પત્તિ. દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને શું કહે છે, ઉત્પાદ કહે છે, ઉપજવું. અને એના ઉપરથી નવી ઉપજી, એના ઉપરથી એનું નામ શું છે, નિવૃત્ય કહીએ છીએ ને. તો એ નવીન પર્યાયનું ઉપજવું, જન્મ થવો, તે ઉત્પાદ છે. પછી વ્યય કોને કહે છે, ખાલી પર્યાયનો વ્યય નહીં પણ દ્રવ્યના પૂર્વ પર્યાયનો, પૂર્વની પર્યાયનો વ્યય. નવીન પર્યાયનો ઉત્પાદ અને જૂની પર્યાયનો નાશ, તેનું નામ વ્યાસ. વ્યય કહે છે પૂર્વ પર્યાયના ત્યાગને, દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહેવામાં આવે છે. અને દ્રવ્ય કોને કહે છે, પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાની. અવસ્થાની એટલે શું, તો હાલતની નિત્યતા હોય, હાલત નિત્ય હોય. અહીંયા અવસ્થાનો અર્થ શું છે, દ્રવ્યની કોઈ એક અવસ્થાની. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાની, દ્રવ્યના કોઈ એક અવસ્થા કહેતા પર્યાય નહીં, અવસ્થા કહેતા એનો એક કોઈ ભાવ, કોઈ એક ધર્મ. અવસ્થા કહેતા જે પર્યાય કહે છે એમને, પર્યાય કોઈ દી નિત્યતા થોડી હોય, પણ અવસ્થાની એટલે કે એના એક કોઈ ભાવની, કોઈ એક એના ધર્મની નિત્યતાને દ્રવ્ય કહે છે. વસ્તુ એક છે, એનો એક ધર્મ કેવો છે, નિત્ય રૂપનો છે. એક ધર્મ કેવો છે, અનિત્ય. તો એ ધર્મ જે નિત્ય રૂપે છે એ કેવો છે, કે પ્રત્યભિજ્ઞાનનું કારણ છે. વસ્તુમાં એક ધર્મ છે, દ્રવ્યની અંદર એક ધર્મ છે, એ શેનું કારણ બને છે? પ્રત્યભી જ્ઞાન. તો પ્રત્યભી જ્ઞાનના કારણભૂત વસ્તુના એક કોઈ ધર્મને અહીંયા દ્રવ્ય કહેવામાં આવે છે. વસ્તુના એક ભાવને, એની એક યોગ્યતાને, એક સ્વભાવને એને દ્રવ્ય કહે છે. હવે નીચે અર્થ આપ્યો છે પ્રત્યભી જ્ઞાન એટલે શું. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં એકરૂપ જ્ઞાનને પ્રત્યભી જ્ઞાન કહે છે. શું કહે છે? સ્મૃતિ. સ્મૃતિ એટલે મેમરી, યાદગીરી, મેમરી. અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થ બેને શું કરે છે? એકરૂપ, બેને જોડે છે. અત્યારના એક ભાઈને જોયા હોય તરત જ આપણને ખ્યાલ આવે છે, અરે યાર પેલા ક્યાંક જોયા હતા. તો પુલે પેલા જોયેલાની શું હતી? મેમરી, સ્મૃતિ હતી. અને વર્તમાન પ્રત્યક્ષ જ્ઞાન, એ બેનું જે લિંક કરાવે છે તે વસ્તુને, તે જ્ઞાનને પ્રત્યભી જ્ઞાન કહે છે. અને એ જ્ઞાન કોના આધારે થાય છે? સામી વસ્તુના આધારે. એનો અર્થ શું છે? પહેલા મેં તમને જોયા હતા અને આજે તમને હું જોઉં છું કે તમે છે. એનો અર્થ શું થયો? કે તમે પહેલા પણ હતા અને અત્યારના છો. તમારી તો નિત્યપણું સિદ્ધ કર્યું ને, ભૂતકાળમાં તમે હતા અને વર્તમાનમાં પણ તમે છો. મારું જ્ઞાન શું કર્યું? ભૂતકાળની સ્મૃતિ અને વર્તમાન જ્ઞાન બેને શું કર્યું? કનેક્ટ કર્યું, બેને લિંક કર્યું. એ લિંક એ શું દેખાડે કે સામી વસ્તુ ટકી હતી. તમે પાંચ વર્ષ પહેલા જોયા હતું, પાંચ વર્ષથી તમે ટકો છો એટલું તો નક્કી થયું ને, તમારી નિત્યતા નક્કી.